સંવત 1874 ના માક્ષર સુધી નવમીને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના ભક્તોની હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આ સત્સંગમાં જે વિવેકી છે તે તો દિવસે દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે અને ભગવાનના ભક્તને વિશે ગુણને દેખે છે, અને ભગવાન અને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે તેને પોતાના હિતકારી માને છે અને દુઃખ નથી લગાડતો. તે તો દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે, અને જે અવિવેકી છે. મહારાજે પ્રથમ અહીંયા જે વિવેકી સત્સંગી એનું અહીંયા લક્ષણ મહારાજે બતાવ્યું વચનામૃતની અંદર. મહારાજ કહે છે, જે વિવેકી સત્સંગી છે તે તો દિવસે ને દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે. અર્થાત કે જ્યારે સત્સંગ પ્રવાહ સત્સંગ માર્ગની અંદર જીવાત્મા આગળ વધતો હોય ત્યારે જીવાત્માનું પ્રથમ કર્તવ્ય છે કે પોતે દોષ મુક્ત થવું, પોતે જે વિકારો છે અંતરશત્રુ આદિ જે અવરોધો છે પોતાના મોક્ષ માર્ગની અંદર બાધારૂપ છે એનો ત્યાગ કરવો, આ જીવાત્માનું પ્રથમ કર્તવ્ય છે. કારણ કે મેં પહેલા હમણાં આગલા વચનામૃતમાં આપણે જોયું પાત્રતા કેળવવા માટે આ જીવાત્માને વચનામૃતનો હેતુ છે જીવાત્માને યોગ્ય બનાવવા. તો યોગ્ય બનવા માટે જીવાત્માને એ પાત્રતા કેળવવા માટે જે પોતામાં અવગુણ રહેલા છે પોતામાં દોષ રહેલા છે એનો ત્યાગ એને કરવો પડે. હવે એ ત્યાગ કરવાની ક્યારે થાય? જો એ ત્યાગ એ અવગુણ દેખાય તો પોતાને વિશે જે સ્વભાવની અંદર પોતાની અંદર જે અવગુણ રહેલા છે જો એના એ દેખાય જ નહીં, ખબર જ ન હોય કે મારામાં અવગુણ છે, તો જીવાત્મા એનો ત્યાગ કરવા ક્યારે મહેનત કરવાનો નથી. એટલે પહેલા તો પોતાની અંદર અવગુણને દેખે છે એટલે પોતે પોતાનું આત્મચિંતન કરે છે કે મહારાજે જે લક્ષણ બતાવ્યા છે ભક્તના મોક્ષના કે સત્પુરુષના સત્સંગીના આ જે લક્ષણો બતાવ્યા છે એમાં મારું સ્થાન ક્યાં છે એ જ્યારે આત્મચિંતન કરે અને પોતાના આત્મચિંતન દ્વારા જો કોઈ નક્કી થાય કે મારામાં આ અવગુણ છે. બે રીતે દ્રષ્ટિ થાય વાળા ભક્તો પોતાના અવગુણ ઉપર, એક તો આત્મચિંતન દ્વારા પણ તમે પરખી શકો અને અથવા કોઈ તમને તમારો દોષ દેખાડે કે ભગત તમે સારું છે પણ તમારો આટલો સ્વભાવ ખોટો છે, એ તમારા અવગુણને કાં તો કોઈ બતાવે તો ખ્યાલ આવે અને કાં તો આત્મચિંતનથી પોતે વિચારે કે ભાઈ મારામાં આ દોષ છે. એટલે મહારાજ અહીં આગળ કહે છે કે દિવસે ને દિવસે પોતાને વિશે અવગુણ દેખે છે અને ભગવાન અને ભગવાનના ભક્તને વિશે ગુણ દેખે છે. જે ભગવાન છે અને ભગવાનના એકાંતિક જે ભક્તો છે એને વિશે ગુણને જોવે છે કે ભગવાનનો રાજીપો કેમ જીવાત્મા ઉપર થાય છે, એનું જીવન કેવું છે, એમાં દોષ ગોતતો નથી. આપણી દ્રષ્ટિ એમાંથી ગુણ ગોતે છે, એમાંથી દોષ ગોતવા માટે દ્રષ્ટિ નથી નાખી. આપણે એમાંથી સાર લેવો છે, સારા સંસ્કાર લેવા છે, જેવા સંસ્કાર આપણે આપણા જીવનમાં ઉતારવા છે તો એવા ગુણને દેખે છે. અને ભગવાનને સાધુ પોતાના હિતને અર્થે કઠણ વચન કહે, જીવાત્માના હિતને અર્થે. મેં જે હમણાં વાત કરી કે કોઈને દેખાડે ભગત તમારામાં બધી સારા ગુણ છે પણ આ એક સ્વભાવ તમારો સારો નથી, એવો જો અવગુણ દેખાડે તો પણ એ પોતાના હિતને માને એટલે એનો અભાવ એની અંદર એનો અહંકાર ત્યાં ન ગવાવો જોઈએ, માન ન ગવાવું ત્યાં, નિર્માની થઈને વર્તી અને હિતકારી માને અને તેનું દુઃખ નથી લગાડતો કે તે દિવસે તે સત્સંગને વિશે મોટપ પામે છે. કેમ? એ દુઃખ લગાડવા નહીંથી મોટપ પામે એવું નથી, પણ એ દુઃખ ન લગાડ્યું, એ શબ્દોને ગ્રહણ કર્યા અને પોતાના જીવનની અંદર પરિવર્તન લાવ્યા. એ પરિવર્તન લાવ્યા એટલે એ સત્સંગની અંદર મોટપને પામ્યા. એટલે મહારાજ કીધું કે જે વિવેકી સત્સંગી હોય, કારણ કે આપણે કોકના દોષ જોઈશું તો એનાથી આપણામાં ગુણ આવવાના નથી. તમે કોઈની ગાડી જોશો તો કે તમને એમાં બેસવાનું મળતું નથી, કોઈને સાયકલ લઈને જતા જોશો તમને કંઈ ફાયદો થવાનો નથી. એટલે કોઈનું જોવાથી તમારામાં કંઈ લાભ થવાનો નથી, પણ તમે આત્મચિંતન કરશો કે મારામાં એવી ક્યાં ખામી છે કે મારી એવી ક્રિયામાં, મારા વિચારમાં, મારી વાણીમાં, મારી ભક્તિમાં, મારી ઉપાસનામાં, મારી દ્રઢતામાં, મારા નિશ્ચયમાં મારી ક્યાં ખામી રહી જાય છે કે જે એ સિદ્ધિ અથવા એ સ્થિતિને અમે પામી શક્યા નથી. એ આત્મચિંતન દ્વારા જોશો અથવા તો ભગવાન કે ભગવાનના એકાંતિક ભક્તનો સંગ થાય અને એ તમારાની અંદર આવો દોષ જોવે ને તમને ધ્યાન દોરે કે ભગત તમારામાં આ દોષ રહેલો છે, ચાહે સ્વભાવનો હોય ચાહે સમજણનો હોય, ચાહે અહંકારનો હોય, કે જે પણ કોઈ આપણામાં દોષ જોતા હોય, એ દોષ ભગવાનના ભક્ત આપણને નિર્દેશ કરે કે તમારામાં આ દોષ રહેલો છે, ત્યારે એનું ખોટું ન લગાડે કે મને આ દોષ મને કેમ બતાવ્યો, તમે મને કહેનાર કોણ, પણ એ પોતાનું આત્મચિંતન કરી એ દોષ થકી મુક્ત થવા પ્રયત્ન કરે, અને એ પોતે જ્યારે એનો દુઃખ ન લગાડે અને પોતાના હિતકારી માને, હિતકારી માને એટલે એનું અનુસરણ કરે, એનાથી અંદરથી ગુણ લે, હિતકારી માને એટલે મારા સારા માટે છે એવું માની અને એને સ્વીકારે, સ્વીકારવાનો અર્થ થાય કે જીવનની અંદર પરિવર્તન લાવે, એવું જીવનનું જે પરિવર્તન લાવે તે દિવસે દિવસે સત્સંગને વિશે મોટપને પામે છે, અને જે અવિવેકી છે તે તો જેમ જેમ સત્સંગ કરે છે અને સત્સંગની વાત સાંભળે છે તેમ તેમ પોતાને વિશે ગુણ પઠે છે, જે અવિવેકે છે એને તો સત્સંગની વાત સાંભળે કે ભગવાનના ભક્ત આવા તો હવે એનામાં ગુણ હોય કે ન હોય પણ એ પોતાની જાતને એવી મહાન માનવા માંડે છે, અને એ મહાન માનવાના કે મોટા માનવાના ચક્કરની અંદર એ પોતાની વાસ્તવિકતા પણ ખ્યાલ રાખી શકતો નથી, એટલે સ્થિતિને સંભાળી શકતો નથી, તે પોતાને વિશે ગુણ પડે છે અને ભગવાન અને સંતને એનો દોષ દેખાડે એની આગળ વાત કરે તો તે વાતને માને કરીને અવળી લે છે, એને કદાચ કોઈ દેખાડે કે તારામાં દોષ છે તો એ પોતાના માન અને અહંકારે કરીને એને અવળી રીતે લે છે કે મને ચાર માણસની વચ્ચે ટકોર્યો, મને બધા પબ્લિકની વચ્ચે મને આવું નીચું દેખાડવાનું કર્યું, એને પોતાનો સ્વભાવ ટાળવાનો એની કુમારી નથી કે ભાઈ મારે મારો સ્વભાવ ટાળવો જોઈએ, મારી મારી પ્રકૃતિ બદલવી જોઈએ, એનો એને વિચાર નથી આવતો, એને અવળો વિચાર આવે છે કે આ સંત બરાબર નથી, આ તો બધાની વચ્ચે અમને ઉતારી પાડ્યા, આવો સંતનો ભગવાનના ભક્તનો એ દોષ દેખાડે ત્યારે એને વાત માને કરીને અવળી લે છે, અને વાત કરનારનો અવગુણ લે છે કે આને તો વિવેક જ નથી એમ કરીને એનો અવગુણ લે છે કે ચાર માણસની વચ્ચે અમને ટકોર્યા, હકીકતમાં ઓલા હિત માટે કીધું હોય કે ભાઈ આનાથી એનો સ્વભાવ સુધરે, અને જો સ્વભાવ સુધરે પ્રકૃતિ સુધરે તો એ નિર્લેપ બને, નિર્વિકાર બને અને ભગવાનને ભક્તિને આગળ સત્સંગમાં મોટપને પામે, એ હિત માટે કીધું હોય પણ એને પોતાના અહમે કરીને માને કરીને એ જીવાત્મા એ સવળી વાત સમજી શકતો નથી, નવળી લે છે અને તેના એ વાતના કરનારનો અવગુણ લે છે, તે દિવસે દિવસે ઘટતો જાય છે અને સત્સંગમાં પ્રતિષ્ઠાહીન થઈ જાય છે, પછી સત્સંગમાંથી ધીમે ધીમે પાછો પડતો જાય છે અને પ્રતિષ્ઠાઈને, માટે પોતાને વિશે જે ગુણને માને તેનો ત્યાગ કરીને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે. જો પ્રથમ આપણે હિતકારી શબ્દ જ્યારે આવ્યો ત્યારે મેં આ શબ્દ વાપર્યો હતો કે એટલે એને માને, એને સ્વીકારે, એટલે શબ્દ અહીંયા વચનામૃતમાં આવ્યો. માટે પોતાને વિશે જે ગુણનું માન તેનો ત્યાગ કરી શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે, પોતાના જે માન આદિ જે અવગુણ છે એનો ત્યાગ કરી અને શૂરવીર થઈને ભગવાન અને ભગવાનના સંતને વિશે વિશ્વાસ રાખે અને એનો અવિવેક ટળી જાય અને સત્સંગમાં મોટપને પામે, જે ભગવાનના વચન અને ભગવાનના સંતને વચનની અંદર, શાસ્ત્રના વચનની અંદર જે વિશ્વાસ રાખીને એનું અનુસરણ કરે એના જીવનની અંદરથી જે અવિવેક છે એ અવિવેક ટળી જાય અને દિવસે દિવસે સત્સંગની અંદર મોટપને પામે. ઇતિ ગરડા પ્રથમનું છઠ્ઠું વચનામૃત સહેજાન સ્વામી મહારાજ.